એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરીશું જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે, ખાસ કરીને જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં, એટલે કે મેનેજમેન્ટ. પણ હા, અહીં આપણે કોઈ સૂકા નિયમો કે ટિપ્સની વાત નથી કરવાના.
બરાબર.
આપણે મેનેજમેન્ટને એક જીવંત, આમ જુઓ તો એક સામાજિક પ્રક્રિયા તરીકે સમજવાની કોશિશ કરીશું.
હા, અને આ સમજવા માટે આપણે જ્હોન હેનરીના વિચારો અને તેમના બે પુસ્તકો મેનેજમેન્ટ અને મેનેજમેન્ટ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો આધાર લેશું.
અને જુઓ, આજકાલ આ વિશેની ચર્ચા બહુ જરૂરી પણ છે. આપણા કામ કરવાની જગ્યાઓ કેટલી ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી, હરીફાઈ, કામની નવી રીતો,
સાચી વાત છે.
આ બધા વચ્ચે મેનેજમેન્ટ ખરેખર શું છે, તેના મૂળ સિદ્ધાંતો કયા, અને હા, એમાં નૈતિકતા ક્યાં ઊભી રહે છે, આ સવાલો બહુ મહત્વના બની ગયા છે. અને આ સમજણ ખાલી મેનેજરો માટે જ નહીં, પણ આપણા બધા માટે જરૂરી છે, ખરું ને? કોઈ પણ જે સંસ્થાઓ કેવી રીતે ચાલે છે તે સમજવા માંગે છે.
એકદમ. કારણ કે મેનેજમેન્ટની રીતો આપણા સમાજ પર પણ અસર કરે છે. તો આજનો આપણો હેતુ એ જ છે, હેનરીની નજરે મેનેજમેન્ટના માનવીય, સામાજિક અને નૈતિક પાસાઓને સમજવા.
તો સૌથી પહેલા, આ જ્હોન હેનરી છે કોણ જેમણે આટલો અલગ દ્રષ્ટિકોણ આપ્યો?
તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર છે, પણ એમની પૃષ્ઠભૂમિ, જેમ તમે કહ્યું, થોડી અલગ છે.
હા, મેં વાંચ્યું કે એમણે શરૂઆત ઇતિહાસ અને વિજ્ઞાનના દર્શનશાસ્ત્રથી કરી હતી, પછી બિઝનેસ અને મેનેજમેન્ટ તરફ વળ્યા.
બરાબર. અને આ જ મિશ્રણ એમના વિચારોને ખાસ બનાવે છે. એ મેનેજમેન્ટને ખાલી એક ટેકનિકલ સમસ્યા તરીકે નથી જોતા.
એટલે મોટાભાગના મેનેજમેન્ટ ગુરુઓ જે આમ કરો તો સફળ થશો એવું કહે, એનાથી અલગ.
હા, બિલકુલ. હેનરી મૂળભૂત પ્રશ્નો પૂછે છે, જેમ કે મેનેજમેન્ટ આજે જેવું છે તેવું જ શા માટે છે, ઇતિહાસ શું કહે છે, કઈ ધારણાઓ પર તે ટકેલું છે. એ તૈયાર જવાબો નથી આપતા, પણ આપણને વિચારતા કરી દે છે.
એટલે કે ફિલોસોફી અને બિઝનેસ પ્રેક્ટિસ વચ્ચેનું સેતુ બાંધે છે.
એકદમ. મેનેજમેન્ટને એક ઐતિહાસિક અને દાર્શનિક તપાસનો વિષય બનાવે છે. આ જ એમની વિશિષ્ટતા છે.
સમજાયું. એટલે કેવી રીતે કરતા શા માટે પર વધુ ભાર. રસપ્રદ. તો એમના પુસ્તકોનો મુખ્ય સૂર શું છે, એ કહેવા શું માંગે છે મેનેજમેન્ટ વિશે?
હેનરીના મુખ્ય વિચાર એ છે કે જુઓ, મેનેજમેન્ટ કોઈ એવી વસ્તુ નથી જે બધે એકસરખી લાગુ પડે. કોઈ વૈજ્ઞાનિક નિયમ નથી કે કોઈ તટસ્થ સાધન પણ નથી.
તટસ્થ નથી એટલે
કે એ એક એવી પ્રથા છે જે ઇતિહાસમાં અમુક ખાસ જરૂરિયાતોમાંથી જન્મી છે અને સમય સાથે બદલાતી રહી છે. અને આ પ્રથાના મૂળમાં શક્તિ, નિયંત્રણ અને એક સતત ચાલતો તણાવ છે.
તણાવ? કેવો તણાવ?
આ તણાવ છે સંસ્થાના આર્થિક લક્ષ્યો, જેમ કે કાર્યક્ષમતા, નફો, અને બીજી બાજુ તેમાં કામ કરતા લોકોની જરૂરિયાતો, જેમ કે થોડી સ્વતંત્રતા, માન, સંતોષ, આગળ વધવાની તક. આ બે વચ્ચેનો તણાવ.
ઓ,
હેનરી કહે છે કે મેનેજમેન્ટનો આખો ઇતિહાસ આ બે ધ્યેયો વચ્ચે સંતુલન શોધવાનો પ્રયાસ છે, અથવા ઘણીવાર એકને બીજા પર હાવી કરવાનો, અને એ ક્યારે સહેલું નથી રહ્યું.
એટલે જ્યારે મેનેજમેન્ટ કાર્યક્ષમતા કે પ્રોડક્ટિવિટીની વાત કરે ત્યારે એ વાત સંપૂર્ણપણે તટસ્થ નથી હોતી, એમાં અમુક મૂલ્યો છુપાયેલા હોય છે.
બરાબર પકડ્યું. આ જ હેનરીનો મુખ્ય મુદ્દો છે. એ મેનેજમેન્ટ તટસ્થ અને વૈજ્ઞાનિક છે એ વિચારને જ પડકારે છે. એ કહે છે કે મેનેજમેન્ટની ભાષા, એની રીતો, એના સાધનો બધું જ મૂલ્યોથી ભરેલું છે.
દાખલા તરીકે
જ્યારે ફક્ત શેરહોલ્ડર વેલ્યુ પર જ ભાર મુકાય, એટલે કે માલિકોના નફા પર, તો એક પસંદગી છે. એમાં કદાચ કર્મચારી કે સમાજના હિતો પાછળ રહી જાય. પણ જો સ્ટેકહોલ્ડર વેલ્યુની વાત કરીએ, જેમાં કર્મચારી, ગ્રાહક, સમાજ બધાના હિતો જોવાય, તો એક અલગ નૈતિક પસંદગી છે. હેનરીના પુસ્તકો આ છુપાયેલા મૂલ્યો અને તણાવોને સામે લાવે છે. એટલે જ એ કેવી રીતે ને બદરે શા માટે પર ફોકસ કરે છે.
જેવી વાત છે, તો ચાલો આ શા માટેને થોડું વધુ ઊંડાણથી સમજીએ. હેનરી મેનેજમેન્ટના ઇતિહાસને કઈ રીતે જુએ છે? ક્યાંથી શરૂ થયું આ બધું?
હેનરી આપણને ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં લઈ જાય છે. મોટા કારખાના બન્યા, મોટા પાયે ઉત્પાદન શરૂ થયું, ત્યારે એક મોટો સવાલ ઊભો થયો.
કયો સવાલ?
કે ભાઈ, આ હજારો કામદારો જે કદાચ અકુશળ છે, ગામડામાંથી આવ્યા છે, કામ કરવા બહુ રાજી નથી, એમને કાબૂમાં કેમ રાખવા? એમની પાસેથી કામ કેમ લેવું? આ જે જરૂરિયાત ઊભી થઈ ને, એમાંથી આધુનિક મેનેજમેન્ટનો જન્મ થયો. એટલે હેનરી કહે છે કે નિયંત્રણ, કંટ્રોલ એ તો એના ડીએનએમાં જ છે.
અને આ કંટ્રોલની જરૂરિયાતમાંથી જ પેલું વૈજ્ઞાનિક મેનેજમેન્ટ આવ્યું હશે, ફ્રેડરિક ટેલર વાળું.
હા, બરાબર, ટેલર. એણે વિચાર્યું કે કામને વૈજ્ઞાનિક રીતે ગોઠવી શકાય. કામના નાના નાના ટુકડા કરી નાખ્યા, દરેક ટુકડો કરવાની એક શ્રેષ્ઠ રીત શોધી કાઢી, સમય અને ગતિનો અભ્યાસ કર્યો.
ધ્યેય હતો મહત્તમ કાર્યક્ષમતા.
હા, પણ એમાં માણસ ક્યાં? માણસની વાત જ નહોતી. ટેલરનું સૂત્ર સ્પષ્ટ હતું, વિચારવાનું કામ મેનેજરનું, કામદારે બસ કહ્યા મુજબ કરવાનું. જાણે માણસ પણ મશીનનો જ એક પૂરજો હોય.
અને આ જ લાઈનમાં ફેઓલના વહીવટી સિદ્ધાંતો અને વેબરની નોકરશાહી પણ હતી.
હા, એ પણ આ જ તર્કસંગત યાંત્રિક અભિગમનો ભાગ હતા. બધું નિયમ મુજબ ચોકસાઈથી ચાલે.
પણ શું આવો યાંત્રિક અભિગમ ચાલે? લોકો કંઈ બોલ્યા નહીં? કોઈએ વિચાર્યું નહીં કે માણસો મશીન નથી?
ચોક્કસ વિચાર્યું, અને પ્રતિક્રિયા પણ આવી. આ જ વધારે પડતી યાંત્રિકતા સામે હ્યુમન રિલેશન્સ એટલે કે માનવ સંબંધોની ચળવળ શરૂ થઈ. એલ્ટન મેયોના હોથોર્ન પ્રયોગો બહુ જાણીતા છે.
હા, એ પ્રયોગો વિશે સાંભળ્યું છે.
એમણે જોયું કે કામદારોની ઉત્પાદકતા ખાલી લાઇટિંગ કે ભૌતિક સગવડો પર આધાર નથી રાખતી, પણ સામાજિક અને મનોવૈજ્ઞાનિક બાબતો પર વધુ આધાર રાખે છે.
એટલે કે
જ્યારે કામદારોને લાગ્યું કે તેમના પર ધ્યાન અપાય છે, તેઓ મહત્વના છે, કોઈ એમની વાત સાંભળે છે, ત્યારે એમની ઉત્પાદકતા વધી. આનાથી મેનેજમેન્ટનું ધ્યાન કર્મચારીઓના મનોબળ, વાતચીત, ટીમવર્ક તરફ ગયું.
આ તો સારું કહેવાય, પણ હેનરીને પણ શંકાથી જુએ છે.
હા, અહીં જ હેનરીનો વિવેચનાત્મક દ્રષ્ટિકોણ કામ કરે છે. એ પૂછે છે, શું આ ખરેખર કામદારોના ભલા માટે હતું, કે પછી એમને વધુ કામ કરવા માટે અને કદાચ યુનિયનોથી દૂર રાખવા માટેની એક વધુ ચાલક યુક્તિ હતી?
ઓહો,
શું કામદારોને ખુશ રાખવાનો મતલબ ખરેખર એમની ચિંતા કરવી હતું, કે ખાલી વધુ કામ કઢાવવું? અહીં ફરી પેલો મૂળભૂત તણાવ દેખાય છે. કામ પર ફોકસ ટેલર વિરુદ્ધ લોકો પર ફોકસ મેયો. પણ અંતે તો બંનેનું લક્ષ્ય આર્થિક જ હતું, નફો, કાર્યક્ષમતા.
એટલે કે નિયંત્રણનો એક નવો, વધુ સૂક્ષ્મ રસ્તો.
કદાચ હેનરી એવું સૂચવે છે.
વાહ, એટલે નિયંત્રણના રૂપ બદલાતા રહ્યા, પણ પછી મેનેજમેન્ટ ખાલી ફેક્ટરી પૂરતું સીમિત ના રહ્યું. મોટી કંપનીઓ બની, કોર્પોરેશન્સ બન્યા, ત્યારે શું થયું?
બરાબર, 20મી સદીના મધ્યમાં પડકાર બદલાયો. હવે ખાલી પ્રોડક્શન લાઇન નહીં, પણ મોટી જટિલ કંપનીઓને દિશા આપવાની હતી. અહીંથી સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચનાનો યુગ શરૂ થયો.
આલ્ફ્રેડ ચાન્ડલર અને પીટર ડ્રકર.
હા, ચાન્ડલરે બતાવ્યું કે સ્ટ્રક્ચર સ્ટ્રેટેજીને અનુસરે છે, અને પીટર ડ્રકર, જેમને આધુનિક મેનેજમેન્ટના પિતા કહે છે, એમણે મેનેજમેન્ટની ભૂમિકાને બહુ વિસ્તૃત કરી.
એમણે કહ્યું કે મેનેજરનું કામ ખાલી દેખરેખ રાખવાનું નથી, પણ ઉદ્દેશ્યો નક્કી કરવા, સાધનો ગોઠવવા, લોકોને પ્રેરણા આપવી, કામગીરી માપવી, લોકોનો વિકાસ કરવો, ઘણું બધું.
બરાબર, એમણે મેનેજમેન્ટને એક વ્યવસાય અને કળા તરીકે જોયું, અને આ જ સમયે બિઝનેસ સ્કૂલો અને એમબીએનો પણ ખૂબ વિકાસ થયો.
પણ હેનરી ડુફોઇસ અહીં પણ ચેતવે છે.
હા, એ કહે છે કે આ બધો વિકાસ થયો, પણ મૂળભૂત સવાલો અને તણાવો તો હજીય છે. આજે પણ આપણે એ જ ચર્ચા નથી કરતા, શેરહોલ્ડર મૂલ્ય કે સ્ટેકહોલ્ડર મૂલ્ય.
હા, એ તો છે.
અને જ્ઞાન આધારિત કામદારોનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? જૂની કંટ્રોલની રીતો તો એમના પર ચાલે નહીં. નૈતિકતા, સીએસઆર, આ બધું સાચું પરિવર્તન છે કે ખાલી દેખાડો? હેનરીનો નિષ્કર્ષ એ જ છે કે મેનેજમેન્ટ બદલાતું રહ્યું છે, પણ એના મૂળ દ્વિધા, કાર્યક્ષમતા, વિમાનવતા, શક્તિનો ઉપયોગ અને સંસ્થાનો હેતુ, એ કાયમ છે. એ કોઈ સ્થિર વિજ્ઞાન નથી, પણ નૈતિક જવાબદારીવાળી એક વ્યવહારો કળા છે.
આખી વાતચીત બહુ રસપ્રદ રહી. જો આપણે આમાંથી મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? મને પહેલો મુદ્દો એ દેખાયો કે મેનેજમેન્ટ કોઈ સાર્વત્રિક નિયમ નથી, પણ સમાજ અને ઇતિહાસે ઘડેલી પ્રક્રિયા છે.
એકદમ સાચું. અને બીજો મહત્વનો સંદેશ એ કે મેનેજમેન્ટમાં ટેકનિકલ અને માનવીય પાસા અલગ નથી, એ જોડાયેલા છે. તમે ગમે તેટલું સારું પ્લાનિંગ કરો, પણ જો લોકો સાથે ના હોય તો એ નિષ્ફળ જાય.
હા, આ તો આપણે રોજ જોઈએ છીએ. કોઈ પ્રોજેક્ટની સફળતા ખાલી પ્લાન પર નહીં પણ ટીમમાં કેવો માહોલ છે, લોકો વચ્ચે સમજણ કેવી છે એના પર આધાર રાખે છે. ક્યારેક બધું બરાબર હોય કાગળ પર, પણ જો માણસો વચ્ચે મેળ ના હોય તો
બધું બગડી જાય. ત્રીજો અને હેમરીનો કદાચ સૌથી મહત્વનો સંદેશ, નૈતિકતા. એ કોઈ વધારાની સજાવટ નથી, પણ મેનેજમેન્ટના કેન્દ્રમાં છે. એ તો ત્યાં સુધી કહે છે કે નૈતિકતા જ સફળતાને વ્યાખ્યાયિત કરે છે.
કેવી રીતે પ્રાપ્ત કર્યું એ મહત્વનું છે.
હા, તમે શું મેળવ્યું એના કરતાં કેવી રીતે મેળવ્યું એ વધુ મહત્વનું છે. શું એ ન્યાયી હતું? શું એમાં માન જળવાયું?
અને ચોથો મુદ્દો, પેલો સતત ચાલતો તણાવ, કાર્યક્ષમતા અને માનવતા વચ્ચેનો. મેનેજરોએ હંમેશા આ બેલેન્સ શોધવાનું છે.
અને પાંચમો મુદ્દો, જે થોડો સૂક્ષ્મ છે, મેનેજમેન્ટ એક વિચારધારા આઇડિયોલોજી તરીકે પણ કામ કરે છે. એ આપણને કામ, સત્તા, સફળતા વિશે ચોક્કસ રીતે વિચારતા શીખવે છે, અને ઘણીવાર જે સત્તાનું માળખું ચાલતું હોય એને યોગ્ય ઠેરવે છે.
એટલે કે કંપનીના હિતમાં કહીને જે નિર્ણયો લેવાય એ ખરેખર કોના હિતમાં છે એ પૂછવું જોઈએ.
બરાબર. કંપનીના જાહેર કરેલા મૂલ્યો અને અસલી નિર્ણયો વચ્ચેનો ગેપ આ બતાવે છે.
હેનરીના પુસ્તકોમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા કેટલાક જોઈએ. પહેલો, મેનેજમેન્ટના હેતુ વિશે. હેનરી કહે છે, મેનેજમેન્ટનો મૂળભૂત હેતુ એવી પરિસ્થિતિઓ બનાવવાનો છે જ્યાં માનવીઓ તેમના ગૌરવને જાળવી રાખીને અને તેમની ક્ષમતાઓનો વિકાસ કરીને અસરકારક રીતે સંકલન કરી શકે.
આ બહુ મોટી વાત છે. ફોકસ ખાલી આઉટપુટ પર નથી, પણ માણસના ગૌરવ અને વિકાસ પર પણ છે. બીજો વિચાર નૈતિકતા પર. નૈતિકતા વ્યવસાયિક સફળતાને મર્યાદિત કરતી નથી, તે વ્યાખ્યાયિત કરે છે કે સફળતાનો ખરેખર અર્થ શું છે.
આ સાંભળીને વિચાર આવે કે આપણે સફળતા કોને કહીએ છીએ, ખાલી નફો જ?
ત્રીજો વિચાર આપણને મૂળ તરફ લઈ જાય છે. મેનેજમેન્ટનું મૂળ નિયંત્રણમાં છે, જે શરૂઆતમાં બળજબરી ભર્યા ઉકેલોની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યું હતું. આ યાદ અપાવે છે કે ભલે આજે આપણે એમ્પાવરમેન્ટ કે એન્ગેજમેન્ટની વાત કરીએ, ક્યાંક પેલો જૂનો કંટ્રોલનો વારસો હજી અસર કરતો હશે.
શું આપણે ખરેખર સત્તા આપીએ છીએ કે ખાલી કંટ્રોલની રીત બદલીએ છીએ? સારો સવાલ છે.
અને ચોથો વિચાર હ્યુમન રિલેશન્સ પર. હ્યુમન રિલેશન્સ અભિગમ એ નિયંત્રણની વ્યૂહરચનામાં ફેરફાર હતો. જરૂરી નથી કે તે શુદ્ધ દયાભાવથી પ્રેરિત હોય. આ આપણને આજની એમ્પ્લોયી વેલનેસ કે એન્ગેજમેન્ટ પહેલોને પણ થોડી ઊંડી નજરે જોવા પ્રેરે છે. એનો અસલ હેતુ શું છે?
તો આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કામ પર કેવી રીતે કામ લાગે? જેઓ મેનેજર છે એમના માટે શું શીખ છે?
મેનેજરો માટે સૌથી મોટી શીખ છે આત્મજાગૃતિ. પોતાની જાતને પૂછવું, શું હું ખાલી ટાર્ગેટ પાછળ દોડી રહ્યો છું? મારી ટીમના લોકોનું શું? શું હું અજાણતા ટેલર જેવો બની રહ્યો છું? હેનરીના વિચારો મેનેજરોને કાર્યક્ષમતા અને માનવતા વચ્ચે સભાનપણે બેલેન્સ કરવા પ્રેરે છે.
અને મેનેજમેન્ટના નવા ફેશન કે ટ્રેન્ડ પર સવાલ ઉઠાવવા.
હા, જેમ કે નવું સોફ્ટવેર લાવવું છે તો ખાલી એ કેટલું એફિશિયન્ટ છે એ ન જોવું, પણ લોકો પર આની શું અસર થશે, એમના સહયોગ પર, મનોબળ પર, એ પણ વિચારવું.
અને કર્મચારીઓ માટે, જેઓ મેનેજર નથી એમના માટે આ કઈ રીતે ઉપયોગી? મને લાગે છે કે આ સમજથી એમને પોતાની ઓફિસમાં શું ચાલી રહ્યું છે તે વધુ સારી રીતે સમજાય.
બરાબર. જેમ કે આ નવો નિયમ કેમ આવ્યો? આ ટીમ બિલ્ડિંગ શા માટે? મેનેજમેન્ટ જે ભાષા વાપરે છે, કંપનીનું હેત, કાર્યક્ષમતા, એની પાછળના અર્થ સમજવામાં મદદ મળે.
પરફોર્મન્સ રિવ્યૂ સિસ્ટમ કયા મૂલ્યોને મહત્વ આપે છે તે પણ વિચારી શકાય. અને જેઓ લીડરશિપમાં છે એમને કંપની કલ્ચર કેવું બનાવવું, કંટ્રોલવાળું કે વિશ્વાસવાળું, એ નક્કી કરવામાં મદદ મળે.
મારા માટે આ ચર્ચામાંથી બે મુખ્ય વાત નીકળી. એક, નૈતિકતા. એ કોઈ ઓપ્શન નથી, એ પાયો છે. સારું મેનેજમેન્ટ એટલે નૈતિક મેનેજમેન્ટ. બીજું, મેનેજરની ભૂમિકા કેટલી અટપટી છે.
હા, એ ખરું.
એક તરફ માલિકોને જવાબ આપવાનો, પરિણામ આપવાના, બીજી તરફ પોતાની ટીમના લોકો પ્રત્યે જવાબદારી. આ બંને વચ્ચે સંતુલન રાખવું એ સતત ચાલતી કસરત છે.
અને મારા માટે સૌથી મોટો અરેવા ક્ષણ એ હતી કે મેનેજમેન્ટ કોઈ પથ્થરની લકીર નથી, કોઈ સનાતન વિજ્ઞાન નથી, પણ સમય અને સંજોગો સાથે બનેલી વિકસેલી એક સામાજિક રચના છે. આ સમજ આપણી ધારણાઓ પર સવાલ ઊભા કરે છે.
અને યાદ અપાવે છે કે દરેક પરિસ્થિતિ માટે એક જ સાચો રસ્તો કદાચ ના હોય. સંદર્ભ સમજવો જરૂરી છે.
તો ચાલો આપણે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે પૂરું કરીએ.
જરૂર. હેનરી સૂચવે છે કે સાચું મેનેજમેન્ટ એ લોકો ઉપર શક્તિ વાપરવાને બદલે લોકો સાથે શક્તિ બનાવવાનું છે. જો આ વાત સાચી હોય તો ભવિષ્યની સંસ્થાઓએ પોતાના પરંપરાગત માળખા, હાયરાર્કી, નિર્ણય લેવાની રીતો વિશે કેટલું બધું નવેસરથી વિચારવું પડશે.
ખાસ કરીને એવા સમયમાં જ્યારે એઆઈ મેનેજમેન્ટના ઘણા કંટ્રોલવાળા કામો કરી શકે છે.
હા, ત્યારે માનવીય સહયોગ, સર્જનાત્મકતા અને હેતુ પર કેન્દ્રિત મેનેજમેન્ટ કેવું દેખાશે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.